ઈ ભાવનાથી દાખલો કરે છે તો ભગવાન સ્વામિનારાયણ એવું બોલ્યા, બુદ્ધિશાળી બહુ પણ મોક્ષ માર્ગમાં ભૂલા પીડ્યા. મોક્ષ માર્ગમાં મહારાજ કે ભૂલા, બુદ્ધિશાળી ઘણા પણ મોક્ષ પથે મહારાજ કે ભૂલા પીડ્યા. અને મહારાજે તો સત્સંગ જીવનના દ્વિતીય પ્રકરણમાં સાતમા અધ્યાયમાં એમ લખ્યું કે ક્યારેય પણ એના મંદિરની અંદર પ્રવેશ ન કરવો, કારણ કે ભગવાનને માનવા તૈયાર જ નથી. એટલે ઠામુકાનો મને એના કરતા પરોક્ષ ભાવ સારો છે. પરોક્ષ તો પરોક્ષ માને તો છે, એનું બીજબળ જરૂર થશે, પણ જેને ફળ જ જોતું હોય એને તો પ્રગટ ઉપાસના સિવાય છૂટકો નથી. ભગવાન બસ પ્રગટ જ આ ભૂમંડળ ઉપર બિરાજે છે, અહીંયા મારી સાથે જ છે. અને ભક્તો સાથે જ ભગવાન છે એમ જ્યારે થાય ત્યારે એનો ડર લાગે રાખે, જેને કારણે પરમાત્માની આજ્ઞા પણ યથાર્થ પડી શકે છે. એટલે અહીં અદભુત વાત બતાવી, વ્રજતણી નારે વેવી ચાર ભાવ એતરી પ્રગટ ઉપાસના સૌથી મોટી. પ્રગટ ઉપાસના જેવી કોઈ ઉપાસના નથી ભક્તો. અન્ય અવતારના ભક્તો પણ ભગવાનને પ્રગટ માનીને ભજે તો એની મુક્તિ શક્ય છે, તે ધામની પ્રાપ્તિ છે. પરંતુ શ્રુતિ સ્મૃતિનો એ મત છે કે જીવાત્માને તત્કાળ ફળશ્રુતિ પ્રાપ્ત થવાનો ઉપાય શો, તો કે પ્રગટ ભાવના તો ખરી પરંતુ શાસ્ત્રોક્ત રીતે એ સ્વરૂપ પ્રગટ જ હોય એનું ફળ બહુ મોટું છે. આજે આપણે જો પ્રગટ મહારાજ, પ્રત્યક્ષ મહારાજ બોલીએ છીએ, પરોક્ષ ભાવ એવો શબ્દ બોલીએ છીએ, તો પ્રગટ કોને કહેવાય ને પરોક્ષ કોને કહેવાય એક બીજો મત તમને કહું. આ ભૂમંડળ ઉપર ભગવાન પધારે પછી 5000 વર્ષ સુધી અવતારને પ્રગટ સ્વરૂપથી વર્ણવવામાં આવે છે. 5000 વર્ષ સુધી એ અવતારને પ્રગટ કહેવામાં આવે છે. ઉપરાંત બીજી વાત બતાવી કે એક અવતાર થયા પછી બીજો અવતાર થાય એ વચગાળાનો સમય, ત્યાં સુધી પ્રથમ થયેલા અવતારને પ્રગટ શબ્દથી સંબોધવામાં આવે છે. રામચંદ્રજી ભગવાન આ ભૂમંડળ ઉપર આવ્યા ત્યારે પ્રગટ સ્વરૂપ હતું. શ્રી કૃષ્ણ ભગવાન જયારે પધાર્યા ત્યારે એ પ્રગટ સ્વરૂપ થયું, પેલો પરોક્ષ ભાવ થયો. અને શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ હતા, ભગવાન સ્વામિનારાયણ પધાર્યા એટલે આ પ્રગટ સ્વરૂપ થયું અને પેલું પરોક્ષ સ્વરૂપ થયું. અહીંયા એક શંકા ઉઠવાની શક્યતા છે, તો આ ભૂમંડળ ઉપર તો હજી ભગવાનના ઘણા બધા અવતારો આવશે, તો હવે કોઈ અવતાર આવશે ત્યારે એ પ્રત્યક્ષ પ્રગટ થશે, મારા શું પરોક્ષ બની જાહે કેમ થાય? નહીં થાય. શું કામ? તો એમાં એક બીજું વિધાન છે કે પૂર્વેનો અવતાર પ્રગટ મટીને પરોક્ષ ત્યારે જ થાય કે વર્તમાન અવતાર પૂર્વેના અવતાર કરતા મોટો થાય તો જ પૂર્વેનો અવતાર ઈ પરોક્ષ થાય, નહીં તો પરોક્ષ થાય નહીં. મહારાજ પ્રગટ છે ને પ્રગટ જ રહેશે, કારણ કે મહારાજ સર્વ અવતારના અવતારી સર્વથી પર છે. મહારાજ જેવું હવે કોઈ તત્વ આવવાનું નથી, માટે સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી મહારાજ પ્રગટ જ છે, પ્રગટ જ રહેવાના અને પ્રગટ જ હતા. મહારાજે મધ્યના 13મા કીધું, મહારાજ કે આ બધું તો અમે માના ઉદરમાં હતા ત્યારે દેખતા બધું કરતા હતા, અને નહોતા આવ્યા ત્યાંથી દેખતા કરતા હતા, અમારું ધાર્યું બધું થાય છે. માટે મહારાજનું સ્વરૂપ પ્રગટ, પ્રગટ ને પ્રગટ જ છે, ક્યારેય પણ પરોક્ષ થશે નહીં. એવી ભાવનાથી ઉપાસના જયારે જીવાત્મા કરે પરમાત્માની, અને ધ્યાન જયારે કરે ત્યારે એને પરમ સુખની પ્રાપ્તિ થાય છે. શ્રી નારાયણ સ્વામીને પરહરી જાર ભજનાર સર્વે ખ્વાર થાશે. શ્રી નારાયણ સ્વામીને પરહરી, સ્વામિનારાયણને પરહરી છોડીને જાર ભજનાર સર્વે ખ્વાર થાશે. જાર કોને કહેવાય ખબર? પુરુષ હોય એને અનેક નારીઓની સાથે સંબંધ બંધાય તો જાર પુરુષ કહેવામાં આવે, અને સ્ત્રી હોય ને અનેક પુરુષની સાથે સંબંધ બાંધતી ફરે તેને પણ બીજો શબ્દ વેશ્યા શબ્દથી સંબોધવામાં આવે છે. અહીંયા અદભુત વાત બતાવી કે મહારાજ મળ્યા ને હવે મહારાજને મૂકી અને અન્ય જગ્યાએ ઉપાસનાની દ્રઢતા કરશે તો એની સ્થિતિ પણ જાર પુરુષ જેવી થશે અને ખ્વાર થશે. અને ભક્તો, મહારાજ ન મળે ને બીજું મળે એ બધો ખુવારી છે, એ ખોટ જ છે. એટલે ભગવાનના ભક્તને મહારાજ મળ્યા એટલે મહારાજ સિવાય કોઈની ઉપાસના કરાય નહીં. આ મહારાજની આજ્ઞા કરીને બધું કરીએ, વ્રત કરીએ, તપ કરીએ, જન્માષ્ટમી રહીએ, રામનામ રહીએ, શિવરાત્રી રહીએ, મહારાજ કીધું એટલે પતિને રાજી કરવા આવેલા મહેમાન બધાને સાચવીએ. પણ રાજી કરવાનું તાન તો પોતાના પતિને જ હોય, જેમ પ્રતિવતા નારીને એમ ઉપાસના એક ભગવાન સ્વામિનારાયણની, એની આજ્ઞા કરીને બધાના વ્રત તપ બધું જ કરીએ અને બીજાનું પૂજન આદિક પણ કરીએ તોય પણ આની અંદર મારા મહારાજની સામર્થ્ય રહેલી છે એ ભાવનાથી કરવી, એમ ન થાય અને મનમાં એમ થાય કે આ કામ મહારાજ નહીં કરી શકે, એને બદલે આને આની જરાક ઉપાસના કરીએ તો આપણું કામ બની આવશે એમ થાય, તે જાર પુરુષ જેવી એની પરિસ્થિતિ છે અને ખુવાર થશે, મોક્ષ માર્ગ થકી પડી જશે. કહે છે, મુક્તાનંદ પ્રગટ ભજ પ્રાણીયા અગતણા ઓગતત કાળ જાશે. કહે મુક્તાનંદ પ્રગટ ભજ પ્રાણીયા, આ પ્રગટ પુરુષોત્તમ મળ્યા છે એમની વિશે પ્રગટ ભાવનાથી જ તું ભજન કરે તો અગતણા ઓગ સર્વે તત્કાળ જાશે. અઘ એટલે શું? પાપ. ઓઘ એટલે કોઈને ખબર, ઓઘ ઓઘા ઓઘ એટલે ઓઘા. પાપના ઓઘા વળી ગયા છે, ગંજીઓ ખડકાઈ ગઈ છે પાપની, તોય પણ આ પ્રગટને ભજન કરવા માત્રથી તત્કાળ જશે. ગમે એવા પાપના ગંજવ થઈ ગયા છે તોય પણ આ પ્રગટનું ભજન કરવાથી તત્કાળ એનો નાશ થઈ જશે, એમ બીજું પદ સમજાય. પછી ત્રીજું અદ્ભુત પદ મુક્તાનંદ સ્વામી સમજાવે છે.
હે રાત રહે પાછલી ચાર ઘડી કાતયે, રાત રહે પાછલી ચાર ઘડી કાતયે, સંત ને શયન તજી ભજન કરવું. સમે આડ પમ પાડ બકવું નહીં, તે સમે આડ પમ પાડ બકવું નહીં, ચિત હરિ ચરણમાં પ્રોઈ દેવું. ગૃહસ્થને જગત જંજાળને પરહર, ગૃહસ્થને જગત જંજાળને પરહર, કૃષ્ણ ગોવિંદ ગોપાલ કહેવું. રાત રહે પાછલી ચાર ઘડી કાતયે, સંતને શયન તજી ભજન કરવું. હે રાત રહે પાછલી. संत जी ए समय अन्य उद्यम करे भजन तजी ते समय अन्य उद्यम करे नार की थायु ते नर नारी ते मटे अमूलख अवसर पामी ने ते मटे अमूलख अवसर पामी ने हरि जन सर्व ले जो विचारी है रात रहे पाछली चार घटी काते संत ने शयन तजी भजन करबू हे रात रहे पाछली
સ્વામી પ્રથમ પદમાં ધ્યાનની વાત કરી, બીજા પદમાં પ્રગટ સ્વરૂપની વાત કરી. સ્વામી કે ધ્યાન કરશે પણ પરોક્ષ ભાવથી કરશે તો સુખ નહીં આવે. ઘણા ભક્તો જો અત્યારે માનસીય કરે તો બહુ પરોક્ષ ભાવથી કરે, માનસીય કરવા માટે છપ્પૈયા જતા રહે, આંખી વીચે ગઢપુર જતા રહે, ગઢપુરમાં દાદાના દરબારમાં મહારાજ બેઠા છે, એ પરોક્ષ ભાવથી માનસીય કહેવાય. એમ નહીં, પોતાના હૃદયમાં જ બધું ખડું કરે, પ્રત્યક્ષ ભાવ કહેવાય. કારણ કે મહારાજ પોતાને હારે બેઠા છે એમ ક્યારે થાય, હૃદયમાં ખડું કરે તો. અને ગઢપુરમાં માનસે કરવા જાય તો ઓટોમેટિક 200 વર્ષ પાછળ જતો રહે, સમજાય?